सूर्योदय प्रहलाद बन्य मुनियों स्वयंवरमां हाजर थवा माटे नगरना दरवाजे आवीने ऊभा छे। जेवो दरवाजो खुले एवा सौ प्रथम आ बन्ने मुनिओए नगरमां प्रवेश कर्यो छे अने स्वयंवरना स्थळे जे जग्याएथी जयंती बहार निकळवानी हती ए जग्याए बन्ने साइड उपर खुर्शी उपर पहेलुं स्थान ग्रहण करी लीधुं छे अने अन्य देश देशांतरना राजा महाराजाओ आववा लाग्या। बन्ने मुनिओना रूप हे राजाने इंद्र जेवा रूपाळा ये जोई अने बधाने मनमां शंका थई के आपणो चांस लागशे नहीं। आ मोखरे ज बे इंद्र जेवा रूपाळा बैठा छे माटे जयंती तो एना कंठमां ज वरमाळा पहेरावी देशे। आ प्रमाणे बधाय मनमां उदास थई गया। स्वयंवरनो समय थयो। राजाए जयंतीने कह्युं छे के बेटा हवे तू बहार आव अने जे राजा महाराजा तने गमे एना कंठमां वरमाळा पहेरावी इच्छा वरने वरी ले। सोळे शणगार सजीने जयंती जेवी હાથમાં વરમાળા લઈ અને દરવાજાની બહાર નીકળે રૂમમાંથી ત્યાં ભગવાને કહ્યું તું કે અવસર આવે માકડાના મોઢા થશે બે નારદ અને પર્વત જંગલી માકડા બની ગયા હો। ખૂંખાર માકડા જોઈને ઓય માળી કરતી છોકરી તો વરમાળા રસ્તામાં નાખીને પાછી રૂમમાં બેસી ગઈ। જયંતી ડરીને પાછી બેસી ગઈ। બહાર નીકળતી નથી। રાજા સમજાવે છે કે બેટા ચિંતા ન કરી તો નારદને પર્વત છે તો કે ના પિતાજી જંગલી માકડા મને ખાઈ જાય। જ્યાં સુધી એ બેઠા હશે ત્યાં સુધી હું હટીશ નહીં, અહીંથી બહાર નહીં નીકળું। રાજા કહે છે દીકરી એ બે નારદ અને પર્વત છે તો કે નહીં પિતાજી મને એનો ડર લાગે છે। આ બાજુ નારદને પર્વતને પરણવાની ઉતાવળ છે કે જલ્દી અમારો નંબર લાગી જાય એટલે રાજાને કહે છે રાજા તું જલ્દી તારી કન્યાને બહાર કાઢ। કન્યા કહે છે કે હું આવું નહીં। રાજાને સુડી વચ્ચે સોપારી જેવું થઈ ગયો। રાજા મૂંઝાણો છે। મુનિઓ કહે છે કેમ તું કેમ તારી દીકરીને લાવતો નથી બહાર। રાજા કહે છે કે ઋષિવર આપ ખોટું ન લગાડો તો હું સત્ય હકીકત કહું કે આપને જોઈને મારી દીકરી બહાર આવતી નથી, માટે કૃપા કરીને આપ જો ભગવત ભજન કરવા માટે અહીંથી ચાલ્યા જાઓ તો રાજાનું પણ ક્યાંક કલ્યાણ થાય, કોઈકનો ભાગ્ય ઉદય થઈ જાય તો મારી કન્યા એના કંઠમાં વરમાળા પહેરાવે, માટે કૃપા કરી અને આપનાથી ડરે છે તો આપ બે જણા અહીંથી આઘા ખસો તો મારી દીકરી બહાર નીકળે એમ માની। અને ઋષિઓએ જાણ્યો કે આ રાજા છે ને એ કપટી છે એટલે કહેવા લાગ્યા છે કે આવામ તપસ્વીનો જ્ઞાત્વા રાજ્યૈશ્વર્યમદોદ્ધતઃ કન્યાં નૈવ દદાસીતિ જાનીવસ્તવ ચેષ્ટિતમ આત્મજ્ઞત્વાભિમાનેન મુનિનદ્યવમાનયન્ દેહાત્મબુદ્ધિસ્ત્વં મૂઢ ભવિષ્યસીન સંશયઃ। મુનિઓ ભાઈ ક્રોધમાં આવીને ખીજાણા છે, રાજાને કહે છે હે રાજા અમને બેને તપસ્વી જાણીને તું તારી કન્યા આપવા માંગતો નથી, એટલે તું અમને એમ કહે છે કે તમે અહીંથી જાઓ. પણ સાંભળ, તું તારા જાતને આત્મજ્ઞાની માની અને અભિમાની થઈ ગયો છો અને અમારું મુનિઓનું અપમાન કરે છે, જા તું દેહાત્મ બુદ્ધિવાળો થઈ જા. આવી રીતે શાપ આપ્યો નિરાપરાધી અમરીશ રાજાને. ત્યારે સુદર્શન ચક્ર હતો ને એણે સાપને પાછો વાળ્યો અને મુનિઓની પાછળ સુદર્શન ચક્ર મારવા માટે દોડ્યું છે. આગળ નારદને પર્વત દોડા દોડ જાય ને પાછળ સાપ અને ચક્ર જાય. બેયના મોઢા માકડાના અને બાકી આખું શરીર સર્વાંગે સુંદરો એવા આ બે અદ્ભુત માકડાને જોઈને સૌ વિસ્મય પામે છે. ક્યાંય શ્વાસ લેવા પણ નિરાંતે ઊભા નથી રહી શકતા. સુદર્શન ચક્રનું તેજ પાછળ બાળતું આવે છે. નિસ્તેજ થઈને અહીં તઈ દોડતા થાકેલા પરસેવે રેબ જે પાહીમામ પાહીમામ કરતા, હે રાજન, બધે ચક્રના તેજથી બળતા શરીરવાળા આકાશ પાતાળ પૃથ્વી લોકમાં ઇન્દ્ર અગ્નિ યમ નૈઋતિ વરુણ વાયુ કુબેર અને રુદ્ર આ આઠે દિગ્પાળોને શરણે ગયા. બ્રહ્મા અને મહેશને પણ પ્રણામ કરી અને એમ કહ્યું કે અમને આશ્રય આપો. પણ કોઈએ આશ્રય આપ્યો નહીં હો. ભગવદ્ ભક્તના દ્રોહીને કોઈ આશ્રય આપતો નથી, નહીં તો નારદજીને કોણ ના પાડે વિચાર કરો રાખવાની. પણ એનું આજે કોઈએ હાથ ઝાલ્યો નહીં. છેવટે અનાથના નાથ નો ધારાના આધાર ભગવાને એની રક્ષા કરી છે અને ભક્તનો શાપ હતો એ ભગવાને પોતે ગ્રહણ કર્યો. તે રામ અવતારમાં ભગવાને એ શાપને અંગીકાર કર્યો છે. પ્રભુના કૌસ્તુભ મણીમાં એ બે જણાના મોઢા દેખાણા તો ખ્યાલ આવ્યો કે એટલે આપણા તો મોઢા માકડાના છે. પછી પૂછ્યું કે કેમ અમારા મોઢા માકડાના થયા? ત્યારે ભગવાન કે તમે બે જણા આવીને માગી નહોતા ગયા કે સ્વયંવર વખતે મોઢા માકડાને થાય, બેને થઈ ગયા. ત્યારે નારદજી ખીજાણા છે, ભગવાનને કહે છે કે તમે અમારી ઇજ્જત કાઢી છે. ત્રિલોકીમાં અમે બે આબરૂ બન્યા માટે જાઓ તમને શાપ આપીએ છીએ. જેમ બાઈ માટે કહેતા સ્ત્રી માટે અમારા મોઢા માકડાના થયા ને બે ઇજ્જતી થઈ, એમ તમે પણ સ્ત્રી સારું રડશો, લોકો તમારી હાંસી કરશે અને તમે માકડા અને વાંદરાનો સહારો લઈને તમારી પત્ની પાછી મેળવશો. ભગવાન કહે છે નારદ તારો શાપ પણ મને મંજૂર છે. બસ નારદજીનો શાપ ભગવાને અંગીકાર કર્યો. પછી નારદજીની આંખો ખુલી ભગવાનને કહે છે મહારાજ તમે કેટલા દયાળુ છો, વગર વાંકે મેં તમને શાપ આપ્યો તોય તમે મારા ઉપર ખીજાણા નહીં ક્રોધ ન કર્યો. હશે એ વાત તો જવા દો પ્રભુ, પણ મને એમ થાય છે કે અમારા મોઢા માકડાના તમારે શું કામ કરવા પડ્યા? ભગવાન કહે છે નારદ તું તો મારું મન કહેવાય અને તું આવી રીતે જો પરણી જા અને સંસારમાં બંધાઈ જાય તો લાખો જીવને નારાયણનો મંત્ર આપી અને મુક્તિ કોણ કરે? માટે મારો નારદ બંધનને પામે ને એ મને મંજૂર નહોતું. તને ખબર છે એક વખત માણસ પરણે એટલે આખી જિંદગી મદારીના માકડાની પેઠે અને સ્ત્રી પાસે નાચવું પડે છે. તુલસીદાસજીએ લખ્યું છે નારી વિવાસનાર સકલ ગોસાઈ, નારી વિવાસનાર સકલ ગોસાઈ, નાચહી નાર માર ઘટકી નાઈ, નાચહી નાર માર ઘટકી નાઈ. તુલસીદાસજી કહે છે આ પુરુષ છે સ્ત્રી આગળ પરવશ થઈ અને જેમ મદારી માકડાને નચાવે ને એમ નાચે છે. માટે આખી જિંદગી તો સ્ત્રીનો ખીલવનું બની જા એની આગળ માકડાની જેમ નાચે ને એ મને મંજૂર નહોતું, એટલે થોડી વાર મેં તને માકડું બનાવી અને તારે માકડાની લાઈફ હતી ને ભગવાન કહે છે મેં ટાળી નાખી. નારદજીને એ સાંભળી અને બહુ આનંદ થયો કે ભગવાન કેટલા દયાળુ છે, મારી કેટલી મોટી ભગવાને રક્ષા કરી છે. અને વાત એ સાચી છે, પરિસ્થિતિ આવી જ હોય. હો, એક ભાઈ સર્વિસ કરતા, પરણેલા, પત્ની અને મમ્મી બધા સાથે ઘરમાં રહે. બપોરે 1:30 વાગે આવ્યા હશે નોકરીએથી છૂટી. જમવા બેઠા, મમ્મીએ પીરસ્યું. ત્યાં તો કઢી અને પાણી બે અલગ થઈ ગયેલા, ઉપર પાણી નીચે કઢી. એટલે જેવી થાળી પીરસાણી એવા ભાઈ તાળુક્યા. અરે 1:30 વાગ્યા સુધી નોકરી કરી અને પછી પાછા આવીએ તોય કોઈ દી ખાવામાં ઠેકાણું નથી હોતું. આવી કઢી હોય આ પાણી અને લોટ બધું જુદું થઈ જાય છે. તમારી તો આખી જિંદગી બા આમ ને આમ ગઈ પણ એક કઢી બનાવતા ન આવડી. ત્યારે એની બા કહે છે દીકરા કઢી મેં નથી બનાવી, તારી ઘરવાળીએ બનાવી. ત્યાં તો કઢી ચાખીને કે પાણી ભલે દેખાતું હોય પણ છે બહુ ટેસ્ટી. હો, આખો એનું વલણ બદલાઈ ગયું. લ્યો, એનું વાક્ય પાછું ખેંચી લીધું. હોમ મિનિસ્ટરની વાત આવી ત્યારે કે કઢી બહુ સરસ છે. આટલા બધા ડરતા હોય છે. એક શેઠ છે ને, એને નોકર રાખેલો મોતિયો. પછી એ મોતિયાને ઘરે કંઈક વસ્તુ આપવા મોકલ્યો હશે. ત્યાં થોડી વાર થઈ ત્યારે રોતો રોતો પાછો આવ્યો. એટલે શેઠ કહે છે કે દીકરા કેમ રડે છે મોતિયા? ત્યારે કે શું કરું, શેઠાણીએ મને માર્યો. અરે ગાંડા, શેઠાણી મારે એમાં રડવાનું હોય? ત્યારે કે અરે ડાબા હાથની એક ફેરવી નાખી આમ જો ગાલ ઉપર છાપ પડી ગઈ. શેઠ કહે છે અરે તું તો હાવ આવો નવો મવાલી રહ્યો, આમ જો હું કોઈ દી રડું છું મારે તો હંમેશનું છે, તોય હું કોઈ દી રડતો નથી. તને એક વાર શેઠાણીએ માર્યો એમાં રડે? જા જા સાધુ થઈ જા, તું અહીંયા હાલીશ નહીં, ત્યાગી થઈને ભગવાન ભજ. સંસારમાં તો આવું ચાલ્યા કરે, મારે ખાવો પડે ને બધું થાય. એટલે ભગવાન કહે છે નારદ, કાયમ માટે તને માકડો મારે નહોતો બનાવવો, એટલે થોડા સમય તને માકડાનું રૂપ ધારણ કરાવીને મેં એમાંથી ઉગારી લીધો. આવી રીતે ભગવાને પોતાના ભક્તની રક્ષા કરી. પણ ભગવાન કહે છે સાંભળો, નારદ જેવો નારદ જે હરિ ભજી હરિનું મન કહેવાણા વેદ પુરાણ વખાણે રે. વેદ પુરાણ ઇતિહાસમાં જેના વખાણ થાય છે એવા નારદજી પણ ભગવાન કહે છે એ ભક્તો, કેવળ જયંતિનો હાથ જોયો એટલા માત્રથી ભાન ભૂલ્યા અને એનું મોઢું માકડાનું થયું. માટે મુક્ત હોય કે મુમુક્ષુ હોય, સર્વ ત્યાગીએ સ્ત્રીનો પ્રસંગ પર હરવો. એટલું જ નહીં, મૈથુનાશક્ત પ્રાણીઓને પણ ક્યારેય જોવા નહીં, કારણ સૌ ભરી જેવા ઋષિએ જળની અંદર કેવળ માછલાનું મૈથુન જોયું તો પણ પરણવાનું મન થયું. માટે જ્ઞાનસ્ય ભક્તે રથવાબલેન મદવાક્યમુલ્લંઘ્ય મનોભવાર્થઃ યઃ સ્વૈરવર્તે ભવિતા નરોસૌ ધર્મચ્યુતઃ પ્રાપ્સ્યતિ પ્રાપ્સ્યતિ ભૂરિ કષ્ટં. ભગવાન કહે છે માટે જ્ઞાન કે ભક્તિનું બળ લઈને જે કોઈ મારા આ વાક્ય કહેતા મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે અને મનમુખી સ્વૈર વિહારી થશે એ જરૂર ધર્મ ભ્રષ્ટ થશે અને મોટા કષ્ટને પામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન શ્રી હરિ કહે છે, નારીણામ બ્રહ્મનિષ્ઠાનામ અપે પાતિત્ય કૃતકિલહ નિરીક્ષણા દિકમ પુંસઃ સ્ત્રીભિઃ ત્યાજ્યમ હિ તત્તતઃ. ભગવાન કહે છે, આ અર્થમાં દેવ્યાયની આખ્યાયિકા પુરાણ પ્રસિદ્ધ છે. હું તમને કહું છું કે પૂર્વે અસુર ગુરુ શુક્રાચાર્યની યોગ કળાના વિશે પ્રવીણ આત્મનિષ્ઠ શાસ્ત્રજ્ઞ અને ઉદાર હૃદયવાળી અસુર કન્યા જેનું નામ હતું દેવ્યાની, એ પિતાજીએ કહ્યું કે હે દીકરી તું પરણી લે, ત્યારે દીકરીએ ના પાડી કે મારે પરણવાની ઈચ્છા નથી. પિતાજીએ કહ્યું છે કે બેટા, 14 વર્ષની કન્યા પિતાના ઘરે રજસ્વલા થાય અને એનું લગ્ન કરવામાં ન આવે તો પિતાજીને દિવસે દિવસે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે, માટે તું કહેતો તારી ઈચ્છા હોય ત્યાં તને પરણાવો, નહીતર હું મને યોગ્ય લાગે એ વર સાથે તારા લગ્ન કરી દઉં. પણ આ દેવ્યાની કહે છે, હે પિતાજી, મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી, કારણ મારે આ જીવન બ્રહ્મચર્ય પાળી અને ભગવાન ભજવા છે. મમ નાસ્તિ એવી પ્રીતિ, મને એવી કોઈ પ્રીતિ જ નથી. કસ્મિંચિત પુરુષે પિતઃ, કોઈ પુરુષની અંદર મને પ્રેમ નથી, માટે મારે કોઈ સાથે લગ્ન કરવા નથી. આ જીવન તપ જ કરીશ, માટે એ મહાપ્રાજ્ઞ પિતઃ મારી ચિંતા છોડી દો, તમને પાપ લાગશે નહીં. કારણ એ તો કન્યાને પરણવાની ઈચ્છા હોય અને બાપ લગ્ન ન કરી આપે તો પાપ લાગે, પણ હું તો સ્વેચ્છાએ બ્રહ્મચર્ય વ્રતનો મહિમા સમજી અને નિષ્કામ છું, વિરક્ત છું, માટે મારા કન્યાદાન નહીં કરવામાં તમને દોષ લાગશે નહીં. બ્રહ્મચર્યનો મહિમા સમજનાર શુક્રાચાર્ય જાણી અને ખૂબ રાજી થયા છે અને દીકરીને સર્વ વાતે સુખી રાખતા. કેટલોક સમય વીતતા હે રાજન, એમના ઘરે બૃહસ્પતિનો દીકરો કચ્છ સંજીવની વિદ્યા ભણવા માટે શુક્રાચાર્ય પાસે આવ્યો છે. 1008 વર્ષ બ્રહ્મચર્ય પાડ્યું છે દેવ્યાનીએ, અને આ વિદ્યા ભણવા આવેલા કચ્છનો હે રાજન વારંવાર પ્રસંગ થતા દેવ્યાની એ કચ્છનું રૂપ જોઈને એમાં મોહ પામી, એનો અનુરાગ આગળ વધ્યો છે. તપ યોગાભ્યાસ અને આત્મચિંતન છોડી દીધું અને કચ્છની સેવામાં તદેક ચિત્ત થઈ ગઈ. કહેતા હવે કચ્છની સેવામાં લાગી ગઈ, ભગવાન ભૂલાઈ ગયા અને કચ્છનું ચિંતવન થવા લાગ્યું. એક દિવસ કચ્છમાં એટલી બધી આસક્ત થઈ, કામથી તપ્ત શરીરવાળી થઈ અને એકાંતમાં મળી અને અંગના હાવભાવ કરવા લાગી. લાજ છોડી અને પ્રાર્થના કરી અને કચ્છને લોભાવવા લાગી છે અને કહે છે, ત્વં મે ભવપતિર વીરઃ તવ યોગ્યાસ્મિ સર્વથા, ત્વયિ મે રમતે ચિત્તં નમાં ત્વં ત્વક્તુમર્હસિ. કચ્છને કહે છે, હે વીર, તું મારો પતિ થા, હું તને સર્વથા યોગ્ય છું અને તારામાં જ મારું ચિત્ત રમણ કરે છે, માટે મારો ત્યાગ કરવા માટે તું યોગ્ય નથી. પણ કચ્છ તો પવિત્ર બુદ્ધિવાળો હતો. કચ્છ કહે છે, હે ગુરુપુત્રી દેવ્યાની, તું તો મારી બહેન કહેવાય, તારું કલ્યાણ થાવ, આવું અધર્મ વચન હે બહેન તું ક્યારે બોલીશ નહીં. આમ કચ્છે વારેલી કામાંધ દેવ્યાની વારંવાર એકાંતમાં એને મળી અને આગ્રહ વિશ થઈને પ્રાર્થના કરવા લાગી. પણ કચે એને વારે વારે ના પાડી એટલે એક વખત ભગ્ન મનોરથા એ દેવયાની ક્રોધથી શાપ આપ્યો, વિદ્યા તે નિષ્ફળાસ્તી, હે કચ ચા તારી સંદીવની વિદ્યા નિષ્ફળ થાવ. કચ્છને બિચારાને ઘણી અઠવાડિયું બાકી હતું હો, હવે કચ્છ વિદ્યા ભણવા આવ્યો તો એ સંજીવની વિદ્યાનો અભ્યાસ પૂરો થવામાં અઠવાડિયું બાકી હતું. અને દેવયાનીએ ક્રોધ કરી અને શાપ આપ્યો, તારી સંજીવની વિદ્યા નિષ્ફળ જાઓ. કચ્છને એમ થયું કે આ પાપીણીએ મારી મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યો, એટલે કચ્છ પણ એના ઉપર ખીજાણો છે અને શાપ આપ્યો. માતે વિપ્ર વરમ અસ્તુ, જા તારો ધણી કોઈ બ્રાહ્મણ નહીં થાય તું બીજાને પતિ કરીશ. આવી રીતે શાપ આપી અને સંજીવની વિદ્યા વગરનો કચ્છ પાછો એના બાપ પાસે ગયો. હે રાજન, એ દેવયાનીએ 1008 વર્ષે પછી યયાતિ નામના ક્ષત્રિય રાજા સાથે લગ્ન કર્યા. આમ પોતાથી નીચી જાતિના પુરુષ સાથે એને પરણી અને આખા ભૃગુકુળને લાંછન લગાડ્યું. એ જ પ્રમાણે રેણુકા જમદગ્નિના પત્ની હતા, પતિવ્રતા હતા, પણ ક્યારેક જળ ભરવા ગંગા કિનારે ગયા અને ગંધર્વરાજ ચિત્રરથને જોઈને મોહ પામ્યા અને એની સાથે રમણ કર્યું તો જમદગ્નિના શાપથી અપમૃત્યુને પામ્યા. માટે મુમુક્ષવઃ સૂર્યા નાર્યસ્ તાસ્તુ સત્સંગીનો મુખાત ભ્રાતુ પત્યુ પિતુર્વાપી શૃણુયુ શ્રીપતેહ કથામ. ભગવાન કહે છે, માટે મુમુક્ષુ એવી સ્ત્રીઓએ શું કરવાનું? માતામહ, મામા, પુત્ર, પિતામહ કે પછી પિતાજી, દાદા વગેરેના મુખ થકી કથા જે સાંભળી, કઈ કથા? તો કે સંતો પાસેથી આ પુરુષો જે કથા સાંભળીને આવ્યા હોય એ કથા ભક્તિપૂર્વક સાંભળવી અને પરસ્પર સ્ત્રીઓએ એ કથા એકબીજાને કહેવી. અને જો સંશય થાય તો સભામાં બેઠી હોય તો પુરુષો દ્વારા સંતોને પ્રશ્ન પૂછાવો, પણ સીધો પ્રશ્ન પૂછવો નહીં. એવી રીતે ભગવાનની કથા કાં તો જાહેર સભામાં પાછળ બેસીને મર્યાદા રાખીને સાંભળે, અથવા તો એના સંબંધીજનોએ સંતો પાસેથી જે કથા સાંભળી હોય એ ઘરે આવી અને બાઈઓને સંભળાવે. એવી રીતે કથા સાંભળવાથી સ્ત્રીઓનું કલ્યાણ નિશ્ચય થશે અને એ ગુણવાન ભક્તિવાળી સ્ત્રીઓને વિશે રાધા રમાની જેમ ભગવાન કહે છે એના ગુણો પ્રાપ્ત થશે અને એવું કલ્યાણ એનું થશે. માટે હે જનાહા, જન્માષ્ટમી આદિ ઉત્સવોમાં સંતો સત્સંગ કરાવવા આવે તો નિયમમાં રહી અને અવશ્ય સ્ત્રીઓએ પણ સત્સંગ પુરુષોની પાછળ બેસી અને કરવો. પણ અન્ય દિવસે તો એકલા સાધુના ઉતારામાં વંડા વાળ વગેરેથી રક્ષાયેલા સ્થાનમાં ક્યારેય મુમુક્ષુ સ્ત્રીએ ભગવત કથા સાંભળવા પણ પ્રવેશ કરવો નહીં. આ અમારી આજ્ઞા અનુગ્રહની આકાંક્ષાવાળી સર્વે સધવા વિધવા સ્ત્રીઓએ ભગવાન કહે છે અવશ્ય પાળવી. અને જો આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પ્રવેશ કરશે તો તે કૃત્ય જ છે એમ જાણવું. રામે ઘર બહાર ફરવા ન જ, રાત્રે સ્ત્રીઓએ ઘર બહાર ફરવા જવું નહીં. રાત્રે બે જ ઉત્સવો આપણા આવે છે, એક જન્માષ્ટમી ને બીજો રામનવમી. એ ઉત્સવમાં પણ એકલા ન જવું, પણ સંબંધી સાથે જવું અને રસ્તે પણ સાવધાન રહેવું. ઉપર પ્રમાણે ભગવાન કહે છે સંત સમાગમ જો સ્ત્રીઓ કરે તો યહ આચર્યા આચરિષ્યંતિ યુવત્યહ ઇત્થમ મેધિષ્યતે પ્રેમ હરૌહિ તાસામ स्थितिश्च धर्मे भविष्यसि स्थिति ताबृत यूय वनिता समस्ता। भगवान कहते आवी रीते जो मारी आज्ञा में रही अने सत्संग करशे तो एने असाधारण प्रेम भगवान ने विषे प्राप्त थशे, एमा कोई शंका न स्थान नहीं। भगवान श्री हरि रुवाच। गृहस्था पुरुषाय स्युः परस्त्री संगवर्जनम् सर्वदा तैः प्रकर्तव्य मिहामुत्र सुखेप्सुभिः। भगवान कहते गृहस्थ पुरुषो जे कोई छे एमणे बधाए पण परस्त्री संगनो त्याग करवो। सर्वथा जे कोई ने सुखनी इच्छा छे आ लोक अने परलोक में जेने सुखी थवू छे एने महाराज कहे छे क्यारे पण व्यभिचार करवो नहीं। गृहस्थैरपि संत्याज्यः संसर्ग मध्यमाशयोः पलाण्डो लसुनादेश्च तथा मादकवस्तुनः। अने भगवान कहे छे हे भक्तो गृहस्थोए पण सम्यक प्रकारे त्याग करवो। कोनो संसर्गो मध्य मांस यो कहता मध्य मांस नो स्पर्श पण न करवो। अने बीजा कोनो पलांडो लसुन आदेश च तथा मादक वस्तु न। पलांडो एटले डूंगळी अने लसुन एटले लसन अने बीजी मादक वस्तुओ આ બધાયનો ભગવાન કહે છે ગૃહસ્થ માત્ર સર્વ પ્રકારે ત્યાગ કરવો લ્યો। જુઓ બધા શિક્ષાપત્રીમાં શ્લોક વાંચે એટલે એમ કહે છે કે જાતીય વિપ્રેણ કેન જીત, કહેતા જે જાતીય કરીને બ્રાહ્મણ હોય એને લસણ ડુંગળી ન ખાવા એમ કહે છે। પણ સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણના 62મા અધ્યાયમાં ભગવાને આને જન શિક્ષા કહેવાય છે, આ અધ્યાય છે ને એને, એટલે લોકોને આપેલો ઉપદેશ એનું નામ જન શિક્ષા। એની અંદર ભગવાન ગ્રહસ્થો બધાને કહે છે જો ગ્રહસ્થૈરપિ સંત્યાજ્ય, ગ્રહસ્થોએ સર્વ પ્રકારે ત્યાગ કરવો, લસણ ડુંગળી અને માદક વસ્તુ માત્ર ચા કોફીથી માંડી અને બ્રાઉન સુગર કે ચરસ ગાંજો હેરોઈન ક્રેકે ક્રેકોઈન કે પછી LSD જે કાંઈ કેફી પદાર્થો હોય એ બધા જ, અને મધ્ય માંસનો સંસર્ગ એનો પણ ત્યાગ કરવો છે। તો આ અધ્યાય 62 પ્રકરણ 3 અને શ્લોક નંબર પણ 3 એમાં ચોખ્ખું ભગવાને લખ્યું છે કોઈને લસણ ડુંગળી ખાવાની છૂટછાટ સત્સંગી બાઈ ભાઈ કે પછી પાવૈયો જે કોઈ હોય એને કોઈને છૂટી નથી। આબાલ વૃદ્ધ સૌ કોઈને લસણ ડુંગળીનો ત્યાગ કરવાનો છે। ઘણાને મનમાં એમ થાય કે ભગવાન આ વ્યસનોને ના કેમ પાડે છે। એક વ્યસની હતો એ આવીને મને કહે સ્વામી તમે આ ચાન બીડીને તમાકુને ના પાડો છો તો એમાં તમારું શું જાય છે? બીડીઓ વારે તો કેટલા આ બધા તો ગૃહ ઉદ્યોગ કહેવાય, કેટલા એને આજીવિકા એમાં પ્રાપ્ત થાય। આ લસણ ડુંગળી ખાવાની તમે ના પાડો છો તો ગરીબો માટે તો આ બધી કસ્તુરી કહેવાય, તો આ સ્વામિનારાયણ કેમ આમ કરે છે? મને એ સમજાતું નથી। ભગવાનના ગરીબો ઉપર મેર નથી એટલે આ બધું કર્યું હશે કે હું? મેં કીધું ભાઈ સાંભળ, વ્યસન તને કરવામાં ના નથી, તું ચા પીવે કોફી પીવે તમાકુ ખાય બીડી પીવે સિગારેટ પીવે ચીરૂટ પીવે કે પછી ગુટકા ખાય કે 400 વી પાન ખાય, એમાં કાંઈ વાંધો નથી. એ કે શું આ તમાકુ ખાય તેનું કલ્યાણ ન થાય, એને ભગવાન તેડવા ન આવે. ભગવાને તો કીધું છે કે મારા જન્મને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ્ધ મારું ન બદલે એ સર્વે જનને જણાવવું. તો અમે સત્સંગી છીએ તો અમને શું તેડવા નહીં આવે. મેં કીધું સાંભળ, તું એમ કહેતો હોય કે આવશે તો ભગવાન આવશે જા બસ, પણ અક્ષરધામમાં ક્યાંય ગલ્લો નથી કે ચાની લારી નથી. તું ત્યાં જઈશ ને પછી તને તલબ લાગશે, એટલે ચા પીવા માટે તું અક્ષરધામની બહાર નીકળીશ. કોફી વગર તારું માથું ચડશે, કબજિયાત થઈ જશે, તમાકુનો ગુટકા અંદર નહીં મળે એટલે બહાર ખાવા આવીશ. પછી એક વખત બહાર નીકળે અને ફરી વાર એન્ટ્રી મળતી નથી. અહીંયા તને બાળી દીધો હશે ને ઉપર જગ્યા મળશે ને એ માટે ભૂત થવાનો વારો આવશે. માટે તારે વ્યસન કરવા હોય તો મને કોઈ વાંધો નથી, ભલે તું તારે પોપટ બીડીને 3 નંબર બીડીનો ગૃહ ઉદ્યોગ હલાવતો હોય, હલાય, લોકો સુખી થાય ને તું ભલે દુઃખી થાય. ત્યારે કે સ્વામી એ વાત સાચી હો કે ઉપર ગલ્લો છે એવું ક્યાંય સમાચાર મળતા નથી. બસ મેં કીધું એટલા માટે અમે આમ કહી છીએ કે ધામમાં જવું હોય તો આ બધું છોડો, અહીંયા પાછું આવવું હોય એના માટે અમને બહુ વાંધો નથી. એ કે સ્વામી આ તો સમજ્યા, પણ ડુંગળી પાછળ કેમ તમે આદુ ખાઈને પડી ગયા છો? મેં કીધું ડુંગળી અને લસણ છે એ કાંઈ એક સ્વામિનારાયણવાળા જ ના પાડે છે એવું નથી. અધિક માસની કથા હું વાંચતો તો એમાં આવ્યું છે કે લસણ ડુંગળી નો ત્યાગ કરવો. ગીતાજીને અંદર પણ લખે છે કે જેને યોગની સાધના કરવી હોય, જેને ભગવાનની ભક્તિ કરવી હોય, એ બધાએ તમોગુણી આહારનો ત્યાગ કરવો. તો લસણ ડુંગળી છે એ કયો આહાર કહેવાય? તમોગુણી આહાર કહેવાય. મનુસ્મૃતિના 5મા અધ્યાયમાં પણ લખ્યું છે કે લસણ ડુંગળી કોઈએ ખાવી નહીં, શિવ પુરાણની અંદર એ ના પાડેલી છે. એટલું જ નહીં, કુરાનની અંદર હજરત મોહમ્મદ પૈગંબરે 44મા કલમામાં એમ લખ્યું છે કે લસણ ડુંગળી મોમેડિયાનો એ ન ખાવેલી. આટલી બધી આ લસણ ડુંગળી છે ને એ ભયંકર ખતરનાક ચીજ છે. કોઈ શાસ્ત્રો એમ કહેતા નથી કે જેને ભગવાનના ધામમાં જવું હોય એને લસણ ડુંગળી ખાવી, પણ આ તો છે શું ખબર છે કે બધાએ બાપુઓને ખાવું છે એટલે એ કોઈ દી એમ કહેતા જ નથી કે લસણ ડુંગળી ન ખવાય. કથાકાર પોતે જ ડુંગળીને ભજીયા ખાઈને કથા કરવા બેઠો હોય પછી એ શું એમ કહે કે ભાઈ તમે ખાતા નહીં? બપોરે જો શાકમાં દાળમાં વઘારમાં લસણ ન નાખ્યું હોય તો એમ કહે કે આ દાળને શાક ટેસ્ટી લાગતા નથી. હવે એ બાપુને લસણ ડુંગળી વગર ચાલતું ન હોય તો એ બીજાને થોડા એમ કહે કે લસણ ડુંગળી ન ખવાય. બાકી કોઈ સાત્વિક શાસ્ત્રોની અંદર ક્યાંય પણ લસણ ડુંગળી ખાવા એવું લખ્યું નથી, સર્વત્ર એનો નિષેધ કરવામાં આવ્યો છે. તમોગુણી આહાર માત્ર સાત્વિક શાસ્ત્રો છે એ ન કરવા એમ બધાનો મત છે. માટે લસણ ડુંગળી છે એ તમોગુણી આહાર કહેવાય. એટલે કેવળ બ્રાહ્મણ જ ન ખાવો એમ નહીં, પણ જેને ભગવાનના ધામમાં જવું એને આ ખાવું નહીં. ઘણા એમ કે પણ આ તો કંઈ થોડો માંસાહાર છે, શાકાહાર કહેવાય, વળી ગુણકારી છે, તો પછી એને કેમ ન ખાવા? કારણ કે એ ખાય તો કોલેસ્ટ્રોલ ઘટાડે, આંતરડાને તકલીફ ન થાય, પેટમાં ગરબડ થઈ હોય ગેસ આદિ ઓછા થઈ જાય, શરદી મટી જાય, તો પછી તમે એને ના સુકામ પાડો. તો એક વાત નક્કી રાખવી કે શરીરને ઘણા પદાર્થો છે ને એ સુખકારક હોય, પણ મનને એ પૌષ્ટિક કરનારા નથી. એ મનને સુખ કર નથી, આ બધો તમોગુણી આહાર છે ને એ શું કરે, મનને ચંચળ બનાવે છે. લસણ ડુંગળી છે એ મન બગાડે છે, એટલા માટે આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ તમે કરો તો એ ગ્રંથોમાં પણ અને ઋષિ શાસ્ત્રમાં પણ એમ લખ્યું છે કે લસણ ડુંગળી છે એ કામોત્તેજક છે, તમોગુણી આહાર છે, શુક્રનું વર્ધન કરે છે અને પ્રાણને ચંચળ કરે છે, મન પણ ચંચળ થાય છે. એટલે જે કોઈ લસણ ડુંગળી ખાય એને સંયમ પાળવો કઠણ પડે, એનાથી સંયમ ન રહે એટલે પછી એ ભગવાનના ધ્યાન ભજનમાં કે પછી કથા કીર્તનમાં એકાગ્ર મન થઈ અને ભગવાનની ભક્તિ કરી શકે નહીં. એટલા માટે લસણ ડુંગળી છે એ સર્વ શાસ્ત્રોએ વર્જ્ય કહ્યા છે. એટલું જ નહીં, ઘણા યોગવાળાને તમે પૂછશો ને તો એ ધર્મમાં નથી માનતા હોતા, છતાં એ એમ કહે છે કે અમે લસણ ડુંગળી નથી ખાતા. શું કામ? તો કહે છે અમારે ધર્મ સાથે તો કાંઈ લેવા દેવા નથી, પણ લસણ ડુંગળી ખાઈએ ને તો અમારું મન ચંચળ થાય છે એટલે યોગ સાધના થતી નથી. એટલે લસણ ડુંગળી ન ખાઈએ તો ધ્યાનમાં અમારે ઘણી ઝડપી મન છે એ શાંત થાય છે અને ભગવાનની મૂર્તિનું ધારણા થાય છે. તો પછી ઘણા કહે છે ગરીબને તો ખાવા દો પણ એને શું કામ ના પાડો? તો ખરેખર આપણે તો લસણ ડુંગળી ખાવાની ના પાડી છીએ એટલે ગરીબને એટલી સસ્તી મળે છે. આપણે ગરીબની તરફેણમાં જ છીએ, ગરીબની વિરુદ્ધમાં ક્યારેય છીએ જ નહીં. આજે 5-25 લાખ કે પછી 1-2 કરોડ સત્સંગી છે એટલા લસણ ડુંગળી નહીં ખાતા હોય તો એટલી ઓછો નહીં વપરાશ થાય. એનો મતલબ કે એટલો ભાવ ઉલટાનો ઘટશે અને ગરીબને એટલી લસણ ડુંગળી સસ્તી મળશે. અને બીજી વાત છે કે જે સ્વામિનારાયણના સત્સંગી થઈ જાય છે એ તો ગરીબ રહેતા નથી,